నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుతమోని మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సుభవా.
సమయసార భగవాన్ కుంకుందాచార్య రచిత ద్రవ్యానుయోగనో సర్వశ్రేష్ఠ గణ అని ఇవా ఈ గ్రంథ్ ఉపర్ అమృతచంద్రాచార్య భగవాన్ ఆత్మఖ్యాతి టీకా అనే పండిత్ జయచంద్జీ ఛావడా నా భావా అని ఏ విధా నువ్వు ఖూబ్ స్పష్టీకరణ కర్తా పూజ్య గురుదేవ్ కాంజీస్వామీ నా ప్రవచనం આ બધાને સાથે રાખી અને આપણે સ્વાધ્યાય કરીએ છીએ. એમાં કર્તા કર્મ અધિકાર ચાલે છે. કર્તા કર્મ અધિકારની શરૂઆતની ગાથા આપણે 69 અને 70 એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. મૂળ ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે આત્મા અને આશ્રવ એ બેન વચ્ચેનો ભેદ જીવ જાણતો નથી ત્યાં સુધી જ એને આશ્રવ થાય છે અને આશ્રવ કરતા એટલે કે ક્રોધાદિ રૂપે પરિણમતા એ જીવ કર્મનો સંચય કરે છે, એને કર્મ ભેગા થાય છે અને એ અજ્ઞાની જીવ એ રીતે સંસારી અવસ્થામાં રહે છે. એટલે 69 અને 70 બંને ગાથાને સાથે રાખી અને આ વાત લેવામાં આવી. એની ટીકામાં શરૂઆતમાં બંને પ્રકારે વાત લેવામાં આવી છે કે તાદાત્મ્ય સંબંધ આત્મા સાથે જ્ઞાનનો છે, એ જ સર્વ અવસ્થાઓને વિશે રહે છે અને એ પરિણમન છે તે શુદ્ધ નિર્મળ પરિણમન છે, એ સ્વાભાવિક પરિણમન છે. એટલે કે જ્ઞાનીને તો એવું જ પરિણમન છે, એને તો સ્વભાવભૂત જ્ઞાન ક્રિયા છે એવું જ એનું પરિણમન છે. પરંતુ જે અજ્ઞાની છે એ પોતાના અજ્ઞાનને ભાવ અજ્ઞાન ભાવને લીધે અજ્ઞાનને વશ એ ક્રોધાદિક ભાવમાં રહે છે, કેમ કે એને આત્મા અને રાગ એ બંનેની ભિન્નતા જાણી નથી. ક્રોધ માન માયા લોભ રાગ અને દ્વેષ એ બધા ભગવાન આત્માથી જુદા છે એવું એને જુદાપણું જાણ્યું નથી, એટલે અનુભવ સહિત એને જાણ્યું નથી. એટલે એવા ભાવને, જોકે એ બધા પરભાવ છે, પરના લક્ષિતતા ભાવ છે, છતાં પણ એને પોતાના માનીને એટલે એને સ્વભાવભૂત હોવાનો તેને અભ્યાસ હોવાથી એ પોતે એવા ક્રોધ રૂપે પરિણમે છે, રાગાદિ રૂપે પરિણમે છે, મોહ રૂપે પરિણમે છે. અને આમાં બીજી ઘણી બધી વાતનો આપણે સાથે પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી અભ્યાસ કર્યો. હવે અહીંયાથી આગળ આપણે લઈએ છીએ ટીકાની અંદર. અહીંયા 131મા પાના ઉપર સમયસારમાં એ 7મી લીટીથી આગળ આપણે સ્વાધ્યાય લઈએ. આ બે વાત આપણે કરી, જ્ઞાનીની અને અજ્ઞાનીની. હવે એમાં જે આગળ વાત છે એ આપણે લઈએ કે હવે અહીં જે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન એટલે જ્ઞાતા દ્રષ્ટા માત્ર અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ એટલે કે ક્રોધાદી વ્યાપાર રૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે તે કરતા છે. શું વાત કરી? કોણ કરતા છે? કે અહીંયા જે આ આત્મા જે અજ્ઞાનીની વાત કરી એ આત્મા આ આત્મા એ કરતા છે. અને કઈ રીતે કરતા છે, આ આત્મા એ કઈ રીતે કરતા છે? તો કે આત્મા એ પોતાના અજ્ઞાન ભાવને લીધે, અજ્ઞાન ભાવને લીધે શું કરે છે? તો કે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે, એવી જે અવસ્થા છે એને છોડીને આ આત્મા ખરેખર તો પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમવો જોઈએ. એટલે કે જ્ઞાન ભવન માત્ર જે સહજ ભાવ છે, એ સહજ ઉદાસીનતાનો ભાવ છે. સહજ ઉદાસીનતા એટલે પોતાને કોઈ બીજા અન્ય તરફની રૂચિ હોય નહીં, કોઈ તરફની આસક્તિ કે રાગના ભાવ ન હોય, અને બધાથી પોતે જુદો અને બધામાં કંઈ એને લેવાનું નથી, એ બધામાં એને કંઈ ફાયદો નથી, લાભ નથી, કોઈ એને પ્રયોજન નથી, એમ સ્પષ્ટ જેને થયું છે એને જ એવો ઉદાસીન ભાવ હોય. સર્વ પ્રકારના ઉદાસીન ભાવ, સર્વ પ્રકારે એને ઉદાસીન ભાવ હોવો જોઈએ. એટલે બધા જ ભાવોથી એને ઉદાસીનતા, બધા એટલે કંઈક પરમા કરવું છે, પરમાથી કંઈક પ્રાપ્ત કરવું છે, પરમાથી સુખ મળે છે, આ ભાવમાં પુણ્ય કરીશું તો આવતા ભાવે દેવનો ભાવ મળશે એટલે સુખી થઈશ, આ બધા ભાવોને પણ છોડીને, એટલે એક પણ ભાવ આત્મા સિવાયનો છે, એ બધા ભાવ, કોઈ પણ ભાવ હોય, એ બધા ભાવમાં હવે એને કોઈ આકર્ષણ રહ્યું નથી, કોઈ આસક્તિ રહી નથી, એને એ બધા ભાવ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે કે ના, એ કોઈ વસ્તુમાં કંઈ છે નહીં, એમાંથી મારે કંઈ મેળવવાનું નથી, એ ભાવ મારો નથી, હું એમાં કંઈ પ્રાપ્ત કરવાનો નથી. એટલે એ બધા ભાવને છોડીને સર્વ ભાવોથી ઉદાસીનતા, સર્વ ભાવોથી ઉદાસીનતા, અને સર્વ ભાવોથી ઉદાસીનતા હોય એટલે બધા ભાવોને એ માત્ર જોવાવાળો થાય છે, એનો કરતા પણ થતો નથી કે એનો ભોગતા પણ થતો નથી કે એમાં એને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પણ હોતી નથી. એટલે સર્વ ભાવોથી ઉદાસીન થઈને જ્યારે વર્તતો હોય ત્યારે એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. જો દરેક શબ્દનું અહીંયા મહત્વ છે, ઉદાસીન સર્વ ભાવથી ઉદાસીનતા, સહજ ઉદાસીનતા ક્યારે થાય? કે જ્યારે એને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું હોય, પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન છે, પોતે જ્ઞાયક છે, અને એવા શુદ્ધ સ્વભાવી જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્માનો જેને એકવાર અનુભવ થયો છે, એને આનંદનો અનુભવ છે, માટે એને એ ક્યારેય ભૂલતો નથી, અને એ જ પોતાનું સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે એમ દ્રઢતા અનુભવપૂર્વકની થઈ છે, એને હવે બીજા ભાવનું શું કામ છે? બીજા ભાવમાં એને શું આકર્ષણ છે? બીજા ભાવમાંથી શું લેવું છે? બીજા ભાવમાંથી શું પ્રાપ્ત કરવું છે? એટલે બીજા દરેક પ્રકારના ભાવ પ્રત્યે એને ઉદાસીનતા છે, એમ એ જ્ઞાતાદ્રષ્ટાપણું, એ જ્ઞાતાદ્રષ્ટાપણું એમ એને એ જ્ઞાનને કારણે છે, અનુભવ સહિત જે જ્ઞાન છે એને કારણે છે. એટલે અહીંયા એમ કહ્યું કે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતાદ્રષ્ટા માત્ર અવસ્થા, માત્ર જ્ઞાન ભવન એટલે કે જ્ઞાન રૂપે પરિણમે છે. નીચે અર્થ આપ્યો છે કે ભવન એટલે થવું, તે પરિણમવું, તે પરિણમન. જ્ઞાન ભવન, કેવું જ્ઞાન ભવન, કેવું જ્ઞાનરૂપ પરિણમન, કે હું ભગવાન આત્મા છું, સિદ્ધ સમાન છું, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં પણ હું એમ જ આવ્યો છું, અને એમ કરતા એને અનુભવ સહિત પોતાના સ્વરૂપનું સંવેદન થયું છે, અને એ સંવેદનમાં જ્ઞાન આનંદનો અનુભવ થયો છે, પછી બીજું બધું ફિક્કું લાગે છે, જગત પ્રત્યે ઉદાસીનતા વર્તે છે, કંઈ પણ કરવાની વૃત્તિ નથી, કંઈ પણ કરવાની વૃત્તિ નથી, એવી કોઈ પ્રવૃત્તિ થતી નથી, કર્મના ઉદયને કારણે જે કંઈ થઈ રહ્યું છે એ બધાને એ જુએ છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એટલે જગતના બધા ભાવો પ્રત્યે એને ઉદાસીનતા વર્તે છે, અને આવી ઉદાસીનતા વર્તવાનું કારણ એનું જ્ઞાનરૂપે પરિણમન છે, જ્ઞાન ભવન માત્ર જે સહજ ક્રિયા છે. કેમ એવી સહજ ક્રિયા થાય છે? તો એટલા માટે એ થાય છે કે એવો એનો સ્વભાવ છે, એવો આત્માનો સ્વભાવ છે. પણ અહીંયા કહે છે કે હવે આ આત્મા કે જે એવા પોતાના જ્ઞાન ભાવને છોડીને અજ્ઞાન ભાવને લીધે, જ્ઞાન ભાવને છોડીને એટલા માટે કે એને ક્યારેય એવું જ્ઞાન થયું જ નથી એટલે એ અજ્ઞાન ભાવે પરિણમે છે. જેને કંઈ જોયું જ નથી, જાણ્યું જ નથી પોતાનું સ્વરૂપ કેવું છે, એની કોઈ સમજ જ નથી, એ વિચારો શું કરે? એ અજ્ઞાન ભાવે જ પરિણમે. આપણે ગયા સ્વાધ્યાયમાં આ વાત બીજી રીતે લીધી હતી. પેલી મોટર કારનું ઉદાહરણ આપ્યું હતું કે ઇન્ડિયામાં પ્રીમિયર પદ્મિની એટલે બસ સારામાં સારી કાર, કેમ કે બીજી કાર જોઈ જ નથી કે બીજી કારમાં શું હોય છે, એટલે એને એમ જ હતું કે આ બસ આનાથી બીજી કોઈ સારી કાર હોય નહીં. બસ કેટલા વર્ષો સુધી એમ અહીંયા ચાલ્યું, કેમ કે એને બીજી કારની કોઈ કલ્પના જ હતી નહીં કે અંદર કેટલા ફીચર્સ હોઈ શકે. એવું જ આ અજ્ઞાનીને છે, એણે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને સંવેદનમાં લીધો જ નથી, એના તરફ લક્ષ્ય કરી અને એને અનુભવ્યો નથી, એટલે એવો એ અજ્ઞાન ભાવને લીધે જે જ્ઞાન માત્ર સહજ ક્રિયા છે, પોતાનો સ્વભાવ છે, અને એ જ્ઞાન માત્ર સહજ ક્રિયાનો જ્યારે અનુભવ થાય છે પછી જગત પ્રત્યેની દ્રષ્ટિ બદલાઈ જાય છે, એટલે સહજ રીતે જ્ઞાતા દ્રષ્ટા ભાવ ઉત્પન્ન થાય છે, એટલે એવી ઉદાસીન અવસ્થા થવી જોઈતી હતી પણ એવી એને થતી નથી, એટલે એ અવસ્થાનો ત્યાગ કરીને એમ અહીંયા કહેવામાં આવ્યું કે જે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા માત્ર અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ તેનો ત્યાગ કરીને પછી શું કરે? અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ, અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ એટલે ક્રોધ અને માન માયા લોભ આદિ જે ભાવ છે, પરના લક્ષી થતા ભાવ છે, એવા ભાવે વ્યાપાર, એવા ભાવે પરિણમવું અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ. અર્થાંત ક્રોધ આદિ વ્યાપાર રૂપ પ્રવર્તો પ્રતિભાસે છે તે કરતા છે. અહીંયા અજ્ઞાની કઈ રીતે કરતા છે એ અહીંયા સમજ આપી છે. અજ્ઞાનને કારણે એ ક્રોધાદિ રૂપે પરિણમતો એવો એ કરતા છે. કરતા કોણ છે? જીવ છે. જીવને કરતા કહો. અને અજ્ઞાનીની વાત લીધી છે એટલે એમ સમજાયું કે એ એવા અજ્ઞાનને કારણે ક્રોધાદિના વ્યાપાર રૂપે પરિણમતો દેખાય છે તે કરતા છે, તે આત્મા કરતા છે. હવે કરતા છે તેનું કાર્ય શું છે? તો કાર્ય એ એના ભાવ છે. ક્રોધાદિ એનું કાર્ય છે એટલે અહીંયા કહે છે કે અને જ્ઞાન ભવન વ્યાપાર રૂપ પ્રવર્તનથી જુદા. જ્ઞાન ભવન વ્યાપારમાં તો શું થાય? પોતાનું સ્વરૂપ એને અનુભવમાં આવે. પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે તો જ્ઞાનનો વેપાર, જ્ઞાનના વેપારમાં શું હોય? આત્માનું જ્ઞાન હોય, બીજું શું હોય? પોતે જેવો છે તેવું, જેવા ગુણો છે તેવું પરિણમન અનુભવમાં આવે એ જ્ઞાન વ્યાપાર થયો. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા, એનું જ્ઞાન થાય, જ્ઞાનની પર્યાયમાં એને જાણવા વાળો થાય, અનુભવવા વાળો થાય, એ જ્ઞાન વ્યાપાર છે. પોતે જગતના બધા જ પદાર્થોથી, બધા જીવોથી જુદો છે, મુક્ત છે, સર્વજ્ઞ સ્વભાવી છે, બીજાની કોઈની એને અપેક્ષા નથી, અતિન્દ્રિયપણે પોતે પોતાના આનંદ અને જ્ઞાન સ્વભાવનો અનુભવ કરવા વાળો છે, પૂર્ણ છે, એવો જે વ્યાપાર છે એ જ્ઞાન વ્યાપાર છે. એના સિવાયના બીજા બધા ભાવ છે એ બધું શું છે? એ અજ્ઞાન વ્યાપાર છે કે જેમાં એને પોતાના સ્વરૂપ કરતા બીજું કંઈક વિશેષ જણાય છે, એટલે પોતાના સ્વરૂપને છોડીને, એટલે પોતાના જેવા ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી નાયક ભાવને છોડીને એ પર પ્રત્યે આકર્ષાય છે, એટલે એને પોતાના પ્રત્યે, પોતાના સ્વરૂપ પ્રત્યે ક્રોધ છે. આપણે શરૂઆતમાં આ વાત લીધી છે, ક્રોધ માન માયા અને લોભની વ્યાખ્યા જે ગુરુદેવે કરીને, પર પ્રત્યે એ આકર્ષાય છે એટલે એને પોતાના સ્વરૂપ પ્રત્યે ક્રોધ છે. એ જ પ્રકારે આપણે ક્રોધ માન માયા લોભને ચાર ચારને સમજ્યા છીએ. એટલે એમ એવા ભાવે જ્યારે પ્રવર્તે છે ત્યારે એ ખરેખર એ પોતાના સ્વરૂપને છોડીને પ્રવર્તે છે. એટલે જ્ઞાન ભવન માત્ર જે સ્વાભાવિક ક્રિયા છે, સ્વાભાવિક ભાવ છે, એને છોડીને, એટલે જ્ઞાન ભવન વ્યાપારરૂપ પ્રવર્તન જે છે એને છોડીને એનાથી તદ્દન ભિન્ન જુદું પ્રવર્તન કરે છે એની વાત અહીંયા કરે છે. અને જ્ઞાન ભવન વ્યાપારરૂપ પ્રવર્તનથી જુદા ભિન્ન તદ્દન ભિન્ન જે ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતા પ્રતિભાસે છે એવા ક્રોધાદિક જ્ઞાન ભવન વ્યાપારરૂપ પ્રવર્તનથી જુદા ક્રોધ માન માયા લોભ કષાયો એવા ક્રોધાદિક તે એનું કર્મ છે. શું કહે છે કે જ્ઞાન ભવન વ્યાપારરૂપ પ્રવર્તનથી જુદા એ ક્રોધાદિક તે એ કર્તાના કર્મ છે. પહેલા કર્તાની વાત કરી અને હવે એ કર્તાનું કર્મ જણાવ્યું. આ આત્મા એ ક્રોધાદિક ભાવરૂપે પરિણમતો એ કર્તા પ્રતિભાસે છે અને એનું કર્મ શું છે તો કે આ ક્રોધાદિક છે તે તેનું કર્મ છે. એમાં એક વધારાની વાત પણ સાથે મૂકી. શું મૂકી કે જ્ઞાન ભવન વ્યાપારરૂપ પ્રવર્તનથી જુદા જે ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતા પ્રતિભાસે છે. ક્રિયમાણપણે એટલે કરાતા હોય એવી રીતે અંતરંગમાં ઉત્પન્ન થતા દેખાય છે જણાય છે. ક્રિયમાણપણે એટલે જાણે કે એ કરાતા હોય એ ભાવ કરાતા હોય એમ એને અંતરંગમાં ઉત્પન્ન થતા લાગે છે. કયા ભાવ? ક્રોધાદિકના ભાવની વાત છે. ખરેખર જે ભાવ એના નથી છતાં પણ એ ક્રિયમાણપણે ઉત્પન્ન થતા પ્રતિભાસે છે એટલે કે એ કરાતા હોય ક્રોધના ભાવ કરાતા હોય એમ જે પ્રતિભાસે છે એ બધા ભાવો એનું કર્મ છે. જો અજ્ઞાનીના કર્તા અને કર્મ બતાવ્યા. અજ્ઞાની એટલે આ આત્મા જ્યારે અજ્ઞાન ભાવે પોતાના સ્વરૂપને છોડીને જે જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે જગતથી ઉદાસીનતાનો ભાવ છે એને છોડીને એને ત્યાગ કરીને અજ્ઞાન ભાવે પરિણમે છે ત્યારે એ ક્રોધાદિક ભાવ એ પરિણમતો એ અજ્ઞાની આત્મા પોતે જ કરતા છે અને એ ક્રોધ માન માયા લોભ એ બધું એનું કર્મ છે. જે પરિણમન થઈ રહ્યું છે એનું કર્મ છે. જેવા ભાવે એ પરિણમન કરી રહ્યો છે એનું કર્મ અથવા કાર્ય છે. એટલે એ કાર્ય કરતો દેખાય છે એટલે એ ક્રિયમાણપણે એ પ્રતિભાસે છે એવી ક્રિયા કરતો હોય એવો જણાય છે. આ પ્રમાણે ક્યારથી થઈ રહ્યું છે? જ્યારથી જીવ છે ત્યારથી જ થઈ રહ્યું છે. આ કંઈ નવું એને શરૂ કર્યું છે એમ નથી. જ્યારથી જીવ છે ત્યારથી જ એનું એમ જ પરિણમન થઈ રહ્યું છે. એ એમ જ પરિણમન કરી રહ્યો છે. ક્રોધાદી ભાવો રૂપે જ એ પરિણમન કરી રહ્યો છે. એમ ન હતું કે પહેલા પોતે શુદ્ધ હતો અને શુદ્ધ ભાવે પરિણમન કરતો હતો અને પછી ક્રોધાદી ભાવે પરિણમન કરવા લાગ્યો એમ નથી. અન્ય મતમાં આવે છે ને ભગવાન ઉપરથી ઉતરીને નીચે આવે. ભગવાન પોતે પોતાના શુદ્ધ ભાવને છોડી અને નીચે આવી અને પછી શું કરે? પાપીઓને સજા કરે એવી વાત આવે ને અન્ય મતમાં. એટલે રાગ અને દ્વેષના ભાવે પરિણમન કરે, પાપીઓને સજા કરે અને એમની ભક્તિ કરતા પુણ્યશાળીઓને એ લાભ આપે. એટલે એવી મિથ્યા માન્યતાઓને પકડવી નહીં. એમ માનવું નહીં કે સિદ્ધ ભગવાન ઉપરથી આવી અને અહીંયા પાપીઓ અને શિક્ષા કરશે અને પુણ્યશાળીઓનો ઉદ્ધાર કરશે એવી મિથ્યા માન્યતા ગ્રહણ કરવી નહીં. આજકાલ જૈનોમાં અન્ય મત તરફનો ઝુકાવ વધતો જાય છે અને એવા શાસ્ત્રોના વાંચન વગેરે વધ્યા છે ને એટલે જીનેશ્વર ભગવાનની વાણીને છોડી અને અન્ય શાસ્ત્રોના અભ્યાસો કરવા પ્રેરાયા છે જે શાસ્ત્ર નથી. એટલે આવી બધી માન્યતાઓ એમાંથી આવે એટલે ભૂલે ચૂકે પણ આવી માન્યતા સ્વીકારવી નહીં કે ઉપરથી આવી અને કંઈક કોઈક કરશે. આત્મા શુદ્ધ થાય નિર્મળ થાય એટલે પર્યાયમાં શુદ્ધ અને નિર્મળ થાય. પોતે દ્રવ્યથી તો શુદ્ધ છે, પર્યાયમાં શુદ્ધ નિર્મળ એ કર્મરહિત થાય અને સિદ્ધશિલા ઉપર બિરાજી જાય ત્યાર પછીથી એ શુકડા નીચે આવે. કોઈ પ્રયોજન જ હોય નહીં. એટલે એ વાત જ બરાબર નથી. શું ક્રિયા કરે જા અને ફળની આશા રાખ્યા વગર કર્મણે વાદિકા માં ફલે શું કરીને જે વાત છે. અરે શું કર્મ કોણ કરે? અહીંયા તો કરતા ને કર્મની વાતમાં એ સમજાવવું છે કે ભગવાન આત્માને એવું કોઈ પરના લક્ષ્ય કર્મ છે જ નહીં ને પરના લક્ષ્ય કર્મ કરતો એ જણાય છે. તો એ બધા ભાવ તો અન્ય ભાવ છે, એ રાગ દ્વેષના ભાવ છે, એ ક્રોધ માન માયા લોભના જે ભાવ છે એવા ભાવે એ પરિણમતો જ્યારે જણાય છે ત્યારે તો તે અજ્ઞાની છે. ત્યારે તો તે અજ્ઞાની છે અને એ ભાવ તો એના છે જ નહીં. એ કર્મજનિક ઉપાધિ છે એ ભાવ એના નથી, એના દ્રવ્યને કારણે નથી. એ તો આપણે અગાઉ કરી ગયા, 29 પ્રકારના ભાવ લીધા, એ કોઈ ભાવ એના નથી, એ તો પેલા સિદ્ધ કર્યું. અહીંયા તો કહે છે કે આ અજ્ઞાની એ એવા ભાવે પરિણમે છે ત્યારે એ ભાવ છે એ એનું કર્મ છે અને એનો એ કરતા થાય છે. આ અજ્ઞાન અવસ્થા છે, આ અજ્ઞાન અવસ્થા છે અને એમાં જે કરતાપણું છે એ પર્યાયમાં કરતાપણું છે અને જે પરિણમન થઈ રહ્યું છે એ એનું કાર્ય છે. એટલે કે ક્રોધાદિક ભાવે પરિણમન થઈ રહ્યું છે એ એનું કાર્ય છે અથવા કર્મ છે. આ પ્રમાણે એ અનાદિથી એ પરિણમન કરી રહ્યો છે, માટે કહે છે કે આ પ્રમાણે અનાદિકાળની અજ્ઞાનથી થયેલી આ આત્માની કર્તા કર્મની પ્રવૃત્તિ છે. પોતે કરતા થાય અને ક્રોધાદિ ભાવરૂપે પરિણમન કરે છે એ એનું કાર્ય થાય છે. આવી પ્રવૃત્તિ, કરતા કર્મની પ્રવૃત્તિ અનાદિથી ચાલી આવે છે અને એ રીતે એવી પ્રવૃત્તિ થાય છે ત્યારે શું થાય છે કે એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કરતા કર્મ ભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને કર્મનો બંધ પડે છે. એ રીતે પોતાના અજ્ઞાનને લીધે, અજ્ઞાનને લીધે એ કરતા કર્મ ભાવ વડે એ પ્રવર્તી રહ્યો છે, પોતે કરતા થાય છે, ક્રોધાદિ એનું કાર્ય છે એમ પરિણમન થઈ રહ્યું છે. તો એવી રીતે પ્રવર્તતા આ આત્માને શું થાય છે કે એને કર્મ એકઠું થાય છે. કઈ રીતે કર્મ એકઠું થાય છે કે તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્ત માત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે. કર્મ એકઠું થાય છે ત્યાં એ કર્મ પૌદ્ગલિક કર્મ, કર્મ પૂદગલ રૂપે છે, દ્રવ્ય કર્મ છે, એક કર્મણ રજકણો એકઠા થાય છે, ભેગા થાય છે, એ કર્મ બંધાય છે. પણ એ કર્મ પણ પોતે પોતાના ભાવથી જ પરિણમે છે. એટલે કે પૂદગળોને કંઈ જીવ પરિણામ આવે છે એમ નહીં, એ પૂદગળ છે એ પોતે પોતાના ભાવથી જ પરિણમન કરે છે. એટલે પૂદગળના ભાવથી પરિણમન કરે છે. એ પૂદગળનો કર્મણ રજકણનો એવો સ્વભાવ છે બંધાવવાનો અને છૂટા પડવાનો, એનો એવો સ્વભાવ છે. એટલે એ પોતે સ્વયં પોતે જ બંધાય છે, કર્મરૂપે બંધાય છે. પણ એમાં નિમિત્ત શું છે, એમાં નિમિત્ત તરીકે શું છે? તો નિમિત્ત તરીકે પેલા અજ્ઞાનીના ભાવ છે, એના ક્રોધાદિ ભાવ છે, એ એનું નિમિત્ત છે. એટલે શું કહ્યું કે એવા આત્માને જ્યારે કર્મ એકઠું થાય છે ત્યારે એ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામ છે એ નિમિત્ત છે. ક્રોધાદિની પ્રવૃત્તિ એની જે થઈ રહી છે અને જે પરિણામ થઈ રહ્યા છે, એટલે જે એને ભાવ બંધ પડ્યો છે એ પરિણામ છે. એ પરિણામ કોને માટે નિમિત્ત થાય છે? પેલા કર્મણ રજકણોને બંધાવવા માટે, કર્મરૂપે બંધાવવા માટે એ નિમિત્ત થાય છે. એટલે કે દ્રવ્ય કર્મ બંધાય છે તો એ કર્મ રજકણો પોતે પોતાની મેળે સ્વયં બંધાય છે અને જ્યારે એની નિદ્રા થાય છે ત્યારે એ સ્વયં છૂટા પડી જાય છે. એમાં આ જીવના જે પરિણામ છે, બંધના પરિણામ છે, એ નિમિત્ત કારણ છે. બંધના પરિણામ છે એ બંધાવવા નિમિત્ત કારણ છે. એટલે અહીંયા એ લેવામાં આવ્યું છે કે ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્ત માત્ર કરીને આ રજકણો પોતે પોતાના ભાવથી જ એ એકઠા થાય છે. પોતાના ભાવથી જ જે પૂદગળ રજકણ છે તે પરિણમે છે અને પૌદ્ગલિક કર્મ એ રીતે બંધાય છે. દ્રવ્ય કર્મ બંધાય છે એ પોતે સ્વયં બંધાય છે. એ બંધાય છે ત્યારે એમાં નિમિત્ત તરીકે એ ક્રોધાદિની પ્રવૃત્તિના પરિણામ છે એ જીવના છે એ નિમિત્ત છે, એ નિમિત્ત છે. અને એમ એ જીવની સમીપમાં બંધાય છે એટલા માટે એમ કહ્યું કે એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કરતા કર્મ ભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને એ કર્મ એકઠું થાય છે. અને એ કર્મ એકઠું થાય છે તો એ કર્મ સ્વયં પોતે પોતાના ભાવથી પરિણમતું, પૌદ્ગલિક ભાવે પરિણમતું એ એકઠું થાય છે. એમાં ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ જે પરિણામ છે જીવના એ નિમિત્ત કારણ છે. એટલે આ રીતે જીવ અને પૂદગળો, જીવ છે એના ભાવ છે, અને પૂતગળનું બંધાવવું છે. જીવ પોતે ભાવ કરી રહ્યો છે, પૂતગળ એકઠું થઈ રહ્યું છે, બંધાઈ રહ્યું છે, એ દ્રગ કર્મરૂપે બંધાઈ રહ્યું છે. એટલે બેની વાતની સ્પષ્ટતા કરતા હવે કહે છે કે આ રીતે જીવ અને પૂતગળો, જીવ શું કરી રહ્યું છે, વિકારી ભાવ કરી રહ્યું છે, ક્રોધાદિક ભાવ રૂપે પરિણમન કરી રહ્યું છે અને એને એવા પરિણામ થાય છે. આ તરફ પૂતગળ શું કરી રહ્યું છે, કર્મ અને રજકણો શું કરી રહ્યા છે, એ બંધાઈ રહ્યા છે અને આ સ્કંદ બની રહ્યા છે, એ જુદી જુદી કર્મની પ્રકૃતિ બંધાઈ રહી છે. એ બંધાઈ રહ્યું છે ત્યારે એની મેળે બંધાય છે, એને કોઈ બાંધનારું નથી. એ કર્મ બંધાય છે, દ્રવ્ય કર્મ બંધાય છે, એ જુદા જુદા પ્રકારની પ્રકૃતિવાળા કર્મ બંધાય છે. તો એ જુદી જુદી પ્રકૃતિ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, વેદનીય, અંતરાય, આ બધી પ્રકૃતિઓ જે જુદી જુદી છે, એના જુદી જુદી પ્રકૃતિના જુદા જુદા કારણે રજકણો છે અને એ બંધાય છે, એકઠા થાય છે પૂતગળો, એટલે એ કર્મ બંધાય છે. અને એ પ્રવૃત્તિ જે ચાલી રહી છે એ પૂતગળમાં ચાલી રહી છે અને એ પૂતગળની પ્રવૃત્તિ એના પોતાના કારણે થઈ રહી છે, એ સ્વયં બંધાય છે, એને કોઈ બાંધનારો બીજો નથી. પણ એ બંધાય છે ત્યારે એને નિમિત્ત કારણ હોય છે, એ કાર્ય થાય છે ત્યારે નિમિત્ત કારણ હોય છે, એ જીવના વિકારી ભાવ છે, જીવના ક્રોધ, માન માયા લોભના, રાગ દ્વેષના જે ભાવ છે, એ ભાવ જેને કારણે જીવને એ ભાવ બંધ પડે છે, એ એનું નિમિત્ત છે. એટલે જીવ અને પૂતગળ એનો એ સંબંધ થયો. આ સંબંધ કેવો છે એની વાત અહીંયા કરવી છે કે આ રીતે જીવ અને પૂતગળનો પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. એક જ ક્ષેત્રમાં રહ્યા છે ને, જે બંધ પડ્યો છે અને જે કર્મ ને રજકણો ભેગા થઈને કર્મ બંધાયા છે, એ અને જીવ, એ બંને એક જ ક્ષેત્રમાં રહ્યા છે એટલે એ બંને એકબીજાને અવગાહના આપે છે. અવગાહના ક્યારે આપે, કે એક જ ક્ષેત્રમાં રહે તો અવગાહના આપે. જે ક્ષેત્રમાં જીવ છે, જે ક્ષેત્રમાં જીવના પ્રદેશો છે, એ જ ક્ષેત્રમાં એ પેલા કર્મના પ્રદેશો છે. એટલે એ કર્મ અને જીવ બંને એક જ ક્ષેત્રમાં રહ્યા હોય ત્યારે એમ કહેવાય કે અવગાહના આપે છે, બંનેને માર્ગ આપે છે, જગ્યા આપે છે, બંને એક સાથે રહે છે એક જ ક્ષેત્રમાં, એટલે એમને પરસ્પર અવગાહના આપવાનો સંબંધ છે. એટલે અવગાહના જેનું લક્ષણ છે એવા એવો સંબંધ સિદ્ધ થાય છે. કોની વચ્ચે? જીવ અને પૂતગળ વચ્ચે. કયા પૂતગળ? કર્મના. કર્મ જે બંધાયા, જે કર્મને રજકણો ભેગા થઈ અને કર્મની જુદી જુદી પ્રકૃતિ બંધાઈ, આઠ પ્રકારની પ્રકૃતિ કર્મની, 148 પ્રકારની કુલ પ્રકૃતિ આપણે કહીએ છીએ, એમાં મુખ્યત્વે આપણે આઠ પ્રકારની લઈએ છીએ, ચાર ઘાતી પ્રકૃતિ, ચાર અઘાતી પ્રકૃતિ. એ કર્મની પ્રકૃતિ એટલે એવા કર્મને રજકણો એકઠા થયા અને કર્મ બંધાયા, અને બંધાયા તો પછી ક્યાં રહ્યા, ક્યાં રહ્યા? જીવ જે ક્ષેત્રમાં છે, જીવના પ્રદેશો જે ક્ષેત્રમાં છે, એ જ ક્ષેત્રમાં રહ્યા છે. તો એ જ ક્ષેત્રમાં રહેવું હોય તો પછી કઈ રીતે રહી શકે? તો એ અવગાહના આપે, એને પણ રહેવા માટેની જગ્યા આપે. સાદા શબ્દોમાં આપણે સમજવું હોય તો એમ કહીએ. પણ એક જ ક્ષેત્ર, ક્ષેત્ર જુદું નથી, એટલે બંને વચ્ચેનો સંબંધ થયો. એક જ ક્ષેત્રમાં અવગાહના જેનું લક્ષણ છે એવો સંબંધ એમને માટે નક્કી થઈ ગયો કે સિદ્ધ થાય છે, એવો એમને સંબંધ છે, એવું સિદ્ધ થાય છે. કોને? કર્મને અને જીવને. કેવો સંબંધ સિદ્ધ થયો? એ અવગાહના જેનું લક્ષણ છે એવા સંબંધ રૂપે એ ત્યાં રહ્યા છે એમ સિદ્ધ થયું. અને આગળ પણ કહે છે કે અનેકાત્મ હોવા છતાં, અનેક પ્રકારના હોવા છતાં, અનાદિ જેની આદિ નથી, એટલે કે પહેલેથી જ છે, જ્યારથી જીવ છે ત્યારથી જ આ છે, પાછળથી કંઈ થયું છે એમ નથી. જીવ પહેલા શુદ્ધ હતો અને પછીથી આ કર્મ આવ્યા અને અશુદ્ધ થયો, એમ તો વાત છે જ નહીં. આ વાતને દ્રઢ કરવી હોય તો એક ઉદાહરણ યાદ રાખું કે આપણે સોનું પ્રાપ્ત કરીએ છીએ તો ખાણમાંથી કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ? સોનું એ લઠ્ઠા કે લગડી રૂપે નથી પ્રાપ્ત કરતા, એ માટી સાથે ભેગું જ હોય છે. ક્યારથી માટી સાથે ભેગું આપણે માનીએ છીએ? કે પહેલેથી જ છે. એમાં કંઈ એવું નહોતું કે પહેલા સોનાના લઠ્ઠા હતા અને પછી એનો કોઈ ભૂકો કર્યો અને પછી માટી સાથે ભેળવી દીધા, એવું બન્યું નથી, પહેલેથી એમ જ છે. એવી જ રીતે આ જીવ અને કર્મ પહેલેથી સાથે જ છે, એક ક્ષેત્રમાં સાથે જ રહ્યા છે, એવું પહેલેથી જ છે. હવે જેમ પેલું સોનું અને માટી એને તપાવી અને આપણે સોનું માટીથી જુદું પાડી લઈએ છીએ. કેમ જુદું પાડી લઈએ છીએ? કે આપણને ખબર છે કે આમાંથી શુદ્ધ સોનું વેલ્યુએબલ છે, એ જુદું પાડી શકાય એવું છે, એટલે આપણે એને પાડી લઈએ છીએ તપાવીને. એવી જ રીતે આ ભગવાન આત્મા એ કર્મ સાથે હતો, કર્મ સાથે અનાદિનો જ છે, એ રહ્યો જ છે. તે છતાં જ્ઞાની પુરુષોને એમ જણાયું કે ના, આ બે વસ્તુ જુદી છે. જેમ સોનું અને માટી ભેગા ભળેલા છે, એવી રીતે આ પણ ભગવાન આત્મા અને કર્મ બે વસ્તુ જુદી છે. અને એમાંથી આ ભગવાન આત્માને જુદો પાડી શકાય એમ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ તાપ આપતા એ ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ એમાંથી જુદો કરી આવે છે. એટલે જેમ સોનાને આપણે શુદ્ધ કરીએ છીએ ગરમ કરતા 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 કરતા, જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી એને તાપ આપીએ છીએ અને સુવર્ણ પૂરેપૂરું શુદ્ધ આપણને મળી જાય છે, એવી રીતે આ ભગવાન આત્મા જે કર્મ સાથે, કર્મરૂપ મલિનતા સાથે, પૂતગળ સાથે અનાદિથી રહ્યો છે, એવા ભગવાન આત્માને આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ તાપ આપીએ છીએ, ત્યારે એમ કરતા 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 એની દશા આગળ શુદ્ધ થતા થતા વિશુદ્ધિ વધે છે, શુદ્ધિ વધતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે, એમ વિશુદ્ધ થતો 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 એ પૂર્ણપણે શુદ્ધ પોતાને પ્રાપ્ત થઈ જાય છે. એટલે 11મી અને 12મી ગાથાને યાદ કરો તો આ વાત બરાબર બેસી જશે. હવે કેવી સરસ ગાથા મૂકી છે. 11મી ગાથામાં એમ કહ્યું કે આત્મા જે છે એ શુદ્ધ જ છે, એ નિશ્ચયથી તો શુદ્ધ જ છે, એ વાત 11મી ગાથામાં કહી. અને 12મી ગાથામાં એ વખતે જે વ્યવહાર છે એનું પ્રયોજન શું છે એ જણાવ્યું કે ભાઈ, એ તાપ આપતા આપતા તારે સમજવું તો પડશે ને કે ક્યાં સુધી તારે તાપ આપવાનો છે, ક્યારે એ શુદ્ધ છે. તું અડધેથી અટકી જઈશ તો તને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત નહીં થાય, એટલે એ જાણેલો પ્રયોજનવાન છે, એ વાત ત્યાં કરી. આખું સમયસાર એવું છે કે એક ગાથા સાથે બીજી ગાથાનો ઘનિષ્ઠ સંબંધ છે, ક્યાંય વિરોધાભાસ નથી. વિરોધાભાસ તો નથી સમજતા એટલે આપણને લાગે છે પ્રભુ આમાં તો ક્યાંય વિરોધાભાસ નથી. મહાપુરુષે પોતાના અનુભવ સહિતની વાત કરી હોય એમાં ક્યાં વિરોધાભાસ આવે? એમને ક્યાં કંઈ કોઈને માટે લખ્યું છે? પોતાને જેવો ભાવ અનુભવાયો છે એવો કરુણા કરીને લખી નાખ્યો છે, એમને કંઈ ઇમ્પ્રેશન પાડવા માટે નથી લખ્યું. એટલે વિરોધાભાસ ક્યાંથી હોય? સ્વરૂપનો અનુભવ હોય એ તો જેવો હોય એવો જ હોય ને. અહીંયા કહે છે કે એવો જીવને અને પૂતગલને પરસ્પર અવગાહનરૂપ સંબંધ છે અને આ સંબંધ અનાદિનો છે, અનેક પ્રકારનો છે. એટલે અનેકાત્મક હોવા છતાં અનાદિનો છે, કે અનાદિથી એ ચાલ્યો આવે છે, એટલે એક પ્રવાહપણે છે. અને એક પ્રવાહપણે હોવાથી ઇતરેતર આશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ કરતા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. હવે આ વાતને સમજવાની છે, થોડીક અઘરી પડે પણ જરાક એને છૂટી પાડીને સમજીશું ને તો બહુ સહેલાઈથી સરસ રીતે સમજાઈ જશે. અનેકાત્મક સ્વરૂપ કોનું છે? આ સંબંધનું. કયો સંબંધ? જીવ અને પૂતગળ વચ્ચેનો, કર્મ વચ્ચેનો સંબંધ છે. અને એ ક્યારથી ચાલ્યો આવે છે? અનાદિથી છે. અનાદિથી એ સંબંધ ચાલ્યો આવે છે એટલે એક પ્રવાહ રૂપે છે, ક્યારે અટક્યો નથી, એ પ્રવાહ રૂપે છે. અને એમાં ઇતરેતર આશ્રય દોષ નથી. હવે ઇતરેતર આશ્રય દોષ ને પહેલા તો સમજી, ઇતરેતર આશ્રય દોષ, ઇતરેતર એટલે એકબીજા સાથે. બે વસ્તુને આપણે લઈએ, વિચાર કરીએ, આપણે બે વસ્તુને લઈએ, એક વસ્તુ એ છે અને બીજી વસ્તુ બી છે. એ વસ્તુનો આધાર બી હોય અને બી વસ્તુનો આધાર એ હોય, એ વસ્તુ બી વસ્તુના કારણે હોય અને બી વસ્તુ એ વસ્તુના કારણે હોય તો શું થાય? તો ટકી શકે નહીં. એક તો સોલિડ હોવી જ જોઈએ ને. તમે એમ કહો કે એ છે એ શેને આધારે છે, તો કે બીને આધારે. તો કે બી શેને આધારે છે? બી શેને આધારે છે? બી કોઈક અન્ય વસ્તુના આધારે હોય એમ હોવું જોઈએ ને. બી પછી એને આધારે કહો તો એમાં તો કોઈ કોઈનો આધાર રહ્યો જ નહીં. એ વસ્તુ છે એ બીના કારણે છે, બીના આધારે છે. બી છે તો એ છે એમ જ્યારે આપણે કહીએ તો પછી આપણે પૂછીએ કે તો પછી બી બી વસ્તુ શેને કારણે છે? તો તમે એમ કહો કે એને કારણે. એને જ, એ પોતે સ્વતંત્ર રૂપે નથી. એ જો બીના આધારે હોય, એ બીના આધારે હોય, બીના કારણે હોય, એને પોતાને સોલિડ કઈ છે જ નહીં, બરાબર છે. અને પછી તમે બીને બીને એમ કહેવા જાઓ કે બી છે તે એના આધારે છે, તો એમાં શું તો શું છે કે બી એનો આધાર લે છે, એ બીનો આધાર રહે છે, એટલે શું તો દોષ કહેવાય. એને ઇતરેતર આશ્રય દોષ કહેવાય. ઇતરેતર એકબીજામાં આશ્રય લેવાનો દોષ, ઇતરેતર આશ્રય, એકના આધારે બીજું અને એ જ વસ્તુના આધારે પહેલું, એટલે એ દોષ કહેવાય. એ દોષ કહેવામાં આવે. ખરેખર તો એને કોઈક બીજો આધાર સોલિડ હોવો જોઈએ. એટલે આવો જે દોષ હોય કે જેમાં જેમાં એકના આધારે બીજું હોય ને બીજાના આધારે પહેલું હોય, તો એમ જ્યારે કહેવામાં આવ્યું હોય ત્યારે એ દોષ ને ઇતરેતર આશ્રય દોષ કહેવાય. એકબીજાનો આશ્રય કરવાનો દોષ, એવો ઇતરેતર આશ્રય દોષ છે. આ ઇતરેતર આશ્રય દોષ અહીંયા નથી. ક્યાં નથી? જીવના અને કર્મના સંબંધ જે છે એની અંદર કોઈ ઇતરેતર આશ્રય દોષ નથી એમ કહેવું છે. જો ઇતરેતર આશ્રય દોષ હોય તો એ ટકી શકે નહીં. એટલે ઇતરેતર આશ્રય દોષ નથી માટે એ ટકેલો છે. ઇતરેતર આશ્રય દોષ કઈ રીતે? કેટલાક લોકો એમ માને છે કે જીવ છે એને કર્મ છે, અને કર્મને કારણે જીવ પાછા કર્મ બાંધે છે. કર્મ જીવને કર્મ બંધાવે છે. કર્મ છે એનો ઉદય આવે છે એટલે જીવને નવા કર્મ બંધાય છે, અને નવા કર્મ બંધાય છે એનો પાછો ઉદય આવે એટલે પાછા જીવને નવા કર્મ બંધાય. એટલે આમ કર્મને કારણે જીવને જીવ કર્મ બાંધે. એ બંનેને એકબીજાનો આશ્રય જો એમ માનવામાં આવે તો ઇતરેતર આશ્રય દોષ થયો કહેવાય. અને એવું હોય તો એ ટકી શકે નહીં. એવું અનાદિથી ચાલ્યું આવે એમ થઈ શકે નહીં. પણ અહીંયા તો અનાદિનો પ્રવાહ ચાલ્યો આવે છે, એને ઇતરેતર આશ્રય દોષ નથી. અને એ દોષ કઈ રીતે નથી એ વાતને આપણે સમજવાની છે. અહીંયા તો જ એ વસ્તુ ચાલે. અનાદિથી ચાલ્યું આવે છે જીવ અને કર્મ, એ બંને વચ્ચેનો સંબંધ કેવો સંબંધ છે? અવગાહના લક્ષણ જેનું છે એવો સંબંધ છે. એવો સંબંધ તો આપણે સિદ્ધ કર્યો. અને એ સંબંધ પણ પાછો અનેક પ્રકારનો છે. કેમ કે જેવા કર્મ છે એ પ્રકારે એ સંબંધ છે, એટલે અનેક પ્રકારનો થયો. 148 પ્રકૃતિ છે. એવા પ્રકારે જીવને એ કર્મ સાથેનો સંબંધ છે. અને એવો સંબંધ અનાદિનો ચાલ્યો આવે છે, પ્રવાહરૂપે છે. અને એ એવો સંબંધ છે એનું કારણ એમાં ઇતરેતર આશ્રય દોષ નથી, એટલે એ એવો સંબંધ છે. તો આપણે ઇતરેતર આશ્રય દોષ વિનાનો આ સંબંધ જે છે એને સમજીએ કે કેમ એને ઇતરેતર આશ્રય દોષ નથી. તો કે મૂળ વસ્તુ એમ છે કે જીવને કર્મનો ઉદય આવે છે. કયા કર્મનો? પહેલાના, પૂર્વના કર્મનો. જ્યારે ઉદય વર્તે છે ત્યારે એનું નિમિત્ત પામીને કર્મનો ઉદય આવ્યો, એટલે તમને કોમ્પ્યુટર મળ્યું. અને એનું કોમ્પ્યુટર મળ્યું એ કર્મના ઉદયને કારણે જે પ્રાપ્ત થયું તે તમારી સમીપમાં થયું. એ નિમિત્તને પામીને તમે એમ માન્યતા કરો કે આ કોમ્પ્યુટર મારું છે, એને હું ચલાવું છું. એટલે શું થયું? પૂર્વના કર્મનો ઉદય, ઉદયને કારણે જે સંયોગો સર્જાયા છે, જે ફળ આવ્યું છે, એના નિમિત્તે તમે વર્તમાનમાં એવા ભાવ કરો કે આ કોમ્પ્યુટર મારું છે, એટલે રાગના ભાવ કર્યા. આ રાગના ભાવ કર્યા એને લીધે થઈને તમને નવો કર્મનો બંધ થયો. પણ પેલા કોમ્પ્યુટરે તમને કરાવ્યા છે, કોમ્પ્યુટરે તમને રાગ કરાવ્યો છે, કર્મનો ઉદય આવ્યો એણે રાગ કરાવ્યો છે? ના, એમ નથી. સ્વતંત્રપણે જીવે તમે સ્વતંત્રપણે રાગ કર્યો. સ્વતંત્રતા કોની છે? તમારી છે. તમારા પરિણમનની સ્વતંત્રતા છે. તમે રાગ કે ક્રોધ કર્યો કે દ્વેષ કર્યો કે જે કંઈ કર્યું તે તમે સ્વતંત્રપણે કર્યું છે, પેલા કર્મના ઉદયે કરાવ્યું નથી. એટલે કે કર્મના ઉદયને કારણે આ જીવને રાગને દ્વેષ થયા છે એમ નથી. પેલું નિમિત્ત કારણ છે, વાત બરાબર છે. નિમિત્ત તો મળે, નિમિત્ત તો જગતમાં પડ્યા જ છે. પણ એ નિમિત્ત ક્યારે કહેવાય? કાર્ય થાય તો. એટલે તમે એ નિમિત્તને કરતા બનાવી દો કે નિમિત્ત તમારામાં એ રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન કરે છે, તો એ માન્યતા ખોટી કહેવાય. નિમિત્ત તમારામાં રાગ દ્વેષ ઉત્પન્ન કરાવે છે એમ કહો તો માન્યતા ખોટી કહેવાય. એ તો બિચારું જડ છે, આ કોમ્પ્યુટર બિચારું જડ, એ મને રાગ ને દ્વેષ કરાવે, એ મને રાગ કરાવે. રાગ હું કોમ્પ્યુટરમાં કરું છું, મારું કોમ્પ્યુટર, મારું કોમ્પ્યુટર, આમ એ રાગ મારો છે ભાઈ. કોમ્પ્યુટર મને કઈ રાગ કરાવે છે? રાગ કરાવતું નથી, એ તો બિચારું પડ્યું છે. એ નિર્જીવ પદાર્થ છે, એ મને ક્યાંથી રાગ કરાવે? એનામાં તાકાત કેટલી ને વાત કેટલી? એ મારું પરિણમન ક્યાંથી કરાવે? એ પૂતગળ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, અને હું જીવ દ્રવ્ય, ભગવાન આત્મા, એ મારું પરિણમન આવા વિકારી ભાવે, વિભાવ ભાવે, રાગના ભાવે કેવી રીતે એ મને કરાવી શકે? એટલે એને કારણે, એટલે કર્મના ઉદયને કારણે જીવ નવા કર્મ બાંધતો નથી. જો જીવ એને કારણે કર્મ બાંધતો હોત તો ઇતરેતર આશ્રય થઈ જાત, ઇતરેતર આશ્રય નથી થતો. નવા કર્મ બંધાવાનું કારણ જીવનું પોતાનું છે. જીવ પોતે પ્રમાદવશ, અજ્ઞાનને વશ. પ્રમાદ કઈ રીતે? પ્રમાદ એ રીતે કે પોતે શુદ્ધ હોવા છતાં પોતાના શુદ્ધ ભાવે નથી પરિણમતો, એટલે પ્રમાદ. અજ્ઞાની છે, અજ્ઞાની છે, એ અજ્ઞાનને કારણે એને તો ખબર જ નથી કે પોતાનું શું સ્વરૂપ છે, એટલે પોતાના સ્વરૂપના ભાવે નથી પરિણમતો, એટલે અજ્ઞાનને કારણે એ ક્રોધાદિ ભાવે પરિણમન કરે છે. ત્યારે નિમિત્ત તરીકે પૂર્વના કર્મનો ઉદય છે, એ છે. એટલે એકબીજાનો આશ્રય નથી. કર્મ બંધાય છે, કર્મ બંધાય છે ત્યારે પૂર્વના કર્મનો ઉદય જે છે એ નિમિત્ત કારણ છે, એ કંઈ બંધાવનારું કારણ નથી, એ કર્મ બંધાવનારું કારણ નથી. એટલે નવા કર્મ બંધાય છે અને એ કર્મ બંધાય, એના ઉદય આવે એટલે ફરી પાછા નવા કર્મ બંધાય, ત્યારે ઇતરેતર આશ્રય નથી થતો, એકબીજાના આશ્રય થાય છે એમ નથી. નવા કર્મ બંધાય આ જીવને, એને કારણે, એને કારણે પેલા દ્રવ્ય કર્મ થયા, એટલે ભાવ કર્મ બંધાયા, આશ્રવ થયા, તો એમાં એને નિમિત્તે પેલા દ્રવ્ય કર્મ કારણે રજકણો જે છે એ ભેગા થાય છે. ભાવ બંધ થયો છે એ જીવનો પોતાનો છે, એટલે કોઈ ઇતરેતર આશ્રય નથી. તે છતાંય આવું ચાલ્યું આવે છે, ચાલ્યું આવે છે, અનાદિનું ચાલ્યું આવે છે, એટલે એક પ્રવાહ રૂપે અનાદિથી એ ચાલ્યું આવે છે. હવે જ્યારે ઇતરેતર આશ્રય દોષ નથી, એકબીજાને કારણે એકબીજા ટકી રહેલા છે નહીં એમ સિદ્ધ થયું છે, એટલે બંનેનું પરિણમન સ્વતંત્ર છે. જીવ જીવનું પરિણમન કરી રહ્યો છે, પૂતગળ એનું પરિણમન કરી રહ્યું છે, બંનેના પરિણમન સ્વતંત્ર છે એમ સિદ્ધ થાય છે. તો પછી આવું થવાનું કારણ શું? તો કે આવી કર્તા કર્મની પ્રવૃત્તિ જેના નિમિત્તે અજ્ઞાન થાય છે, અજ્ઞાન પ્રવર્તે છે, એનું કારણ છે. આવી પ્રવૃત્તિ થવાનું કારણ અજ્ઞાન, એ અજ્ઞાનના નિમિત્તે આ બધું થાય છે. અજ્ઞાન હોત નહીં તો કંઈ થાત નહીં. કર્તા કર્મની પ્રવૃત્તિ જે થઈ રહી છે, પોતે કરતા થઈ અને રાગાદિ ભાવનો કરતા થાય છે, રાગાદિ ભાવ જે થયો એનું કાર્ય અથવા કર્મ છે, અને એમ થવામાં પૂર્વના કર્મના ઉદયો છે એ નિમિત્ત કારણ છે. આ વાતને આપણને સમજાવી છે. એટલે હવે આમાંથી એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે જો જીવ ધારે, જીવ નક્કી કરે, દ્રઢ નિશ્ચય કરે, તો પછી નવા કર્મ બંધાય નહીં. ભલે ને પૂર્વના કર્મના ઉદયો આવ્યા હોય, પૂર્વના કર્મના ઉદયને કારણે આ કોમ્પ્યુટર અહીંયા મને મારા સંયોગોમાં મને મળ્યું હોય, તો પણ હું એની સાથે જોડાવું નહીં કે આ તો કોમ્પ્યુટર કોમ્પ્યુટરનું, એ પૂતગળ મારે ને એને કંઈ નથી. જો એવા ભાવે રહું, એના પ્રત્યેનું રાગ અને આસક્તિને છોડું, તો મને નવા કર્મ ન બંધાય. એટલે અહીંયા પૂરેપૂરી સ્વતંત્રતા છે, જીવને રાગાદિ ભાવે ન પરિણમવા માટેની પૂરેપૂરી સ્વતંત્રતા સિદ્ધ થાય છે. કેટલી સરસ રીતે મહાપુરુષો આપણને આ વાત સમજાવી દે છે. એ કર્તા કર્મની પ્રવૃત્તિ જે ચાલી રહી છે, અજ્ઞાનને કારણે ચાલી રહી છે, કે જે જીવને એની સમીપમાં પૂર્વના કર્મના ઉદય આવ્યા છે, તો એ ઉદય સાથે પોતે એકરૂપે જોડાય છે, એ મારા છે, એમાં એ મમત્વ કરીને જોડાય છે અને નવા કર્મ બાંધે છે. એમ આ કર્તા કર્મ પ્રવૃત્તિ ચાલી આવી છે, અને એ કર્તા કર્મ પ્રવૃત્તિને કારણે આ સંસાર છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, એ પરિણમન ચાલ્યા જ કરે છે. એવા પરિભ્રમણને કારણે જીવ અનાદિથી દુઃખી છે. એટલે આ રીતે આપણે દરેક વસ્તુને છૂટી પાડીને જયારે સમજીએ છીએ ત્યારે એમાંથી જ આપણને માર્ગ મળે છે કે ભાઈ જે કંઈ થઈ રહ્યું છે એ પૂર્વકર્મના કારણે એના ઉદયને કારણે થઈ રહ્યું છે, એમાં હવે વર્તમાનમાં તું સ્વતંત્ર રૂપે પરિણમન કરી શકે એવો છે, તને એ કંઈ દબાણ કરતા નથી. કર્મના ઉદય આવ્યા તો ભલે ના આવ્યા, તને જોબની સારી ઓફર થઈ તો ભલે થઈ, ત્યારે તો તું કહે છે કે મારે ઓફર લેવી કે ન લેવી એ મારી મરજીની વાત છે. સારી ઓફર આવે ને જોબની ત્યારે એમ કહે છે કે જો મારે કઈ ઓફર સ્વીકારવી એ તો મારી મરજીની વાત છે, ત્યાં તો ડાયો થઈ જાય છે. તો પછી અહીંયા પણ ડાયો થઈ જાય ને ભાઈ, પૂર્વના કર્મના ઉદયને કારણે જે સંયોગો આવ્યા એ બધી ઓફર છે, એમાંની એક પણ ઓફરને જો તું સ્વીકારે નહીં, એની સાથે જોડાય નહીં, એમાં મારાપણું કરે નહીં, મમત્વ કરે નહીં, તો પછી નવા કર્મ ક્યાં બંધાવવાના છે? સહેલું ને સટ છે, સીધું છે ભાઈ. વ્યવહારમાં કેટલા બધા દાખલાઓ પડેલા છે જેમાંથી આપણે એના દ્વારા આપણે સમજી શકીએ એવી વાત છે. જ્યારે 5-6 ઓફર આવી હોય જોબની ત્યારે આપણે એમ નથી કહેતા કે ઓફર મારે લેવી કે નહીં, સ્વીકારવી કે નહીં મારી મરજીની વાત છે, ઓફર આવી એટલે શું થઈ ગયું, મારે નથી સ્વીકારી, એક પણ જોબની ઓફર મારે નથી સ્વીકારી, મારે તો બિઝનેસમાં જવું છે. છોકરો કહેતો હોય છે, આપણો છોકરો એમ કહે ને, આપણે કહીએ કે ભાઈ આમાંથી આ લઈ લે ઓફર સ્વીકારી લે, ત્યારે એમ કહે કે ના કહે, તો આપણે સ્વીકારી કે ના ના હા ભાઈ તું સ્વતંત્ર છે. તો ભાઈ અહીંયા પણ સ્વીકાર ને, આ પૂર્વના કર્મના ઉદયને કારણે આ મનુષ્યનું શરીર મળ્યું, આ પુરુષનું કે સ્ત્રીનું શરીર મળ્યું, આ જે કંઈ બીજું બધું મળ્યું, રાત રચીલું મળ્યું, ઘર મળ્યું, કુટુંબ મળ્યું, આ બધું જે મળ્યું છે એ મળ્યું છે, એ બધી ઓફર છે ભાઈ. એ મળી છે તો ભલે મળી, એની સામે દ્રષ્ટાભાવ કેળો, એના કારણે છે, એનો સમય પૂરો થશે એટલે એના કારણે રહેશે અને વિખરાઈ જશે. પછી જ્યાં સુધી એનો સમય છે ત્યાં સુધી એ રહેશે, પછી બધું વિખરાઈ જવાનું છે, ક્યાં શાશ્વત ટકીને રહેવાનું છે? તો એને સુકરા પકડીને બેઠો છો, એને છોડ ને ભાઈ. એ ઓફરો બધી જે છે એ પૂર્વકર્મના ઉદય રૂપે છે, વર્તમાન તારો છે. આ તો એમ માને છે કે મને આ બધું મળ્યું છે એ મારા મહેનતને કારણે, મારા પ્રયત્નને કારણે, મારી હોશિયારીના કારણે, મારી બુદ્ધિના કારણે મને મળે છે. હું હોશિયાર છું, બુદ્ધિશાળી છું એટલે હું કમાઉં છું એટલે મને આ મળ્યું, મેં જોબ કર્યો એટલે મને આ $1 મિલિયન મળ્યા, 10 વર્ષના જોબ મહેનત કરીને મરી ગયા ત્યારે મળ્યા છે આ $1 મિલિયન, એમને એમ નથી મળ્યા. અરે ભાઈ શુકરા આંકડો થાય છે, જે મળે છે જે પ્રાપ્ત થાય છે સંયોગો છે, પૂર્વકર્મના ઉદયને કારણે વર્તી રહ્યા છે અને એનો સમય છે ત્યાં સુધી રહેવાના છે, પછી એ બધું ચાલી જવાનું છે, એટલે એની સાથે નહીં જોડા. વર્તમાન તારો છે, વર્તમાનમાં એ ઉદયોથી જુદો તું ભગવાન આત્મા છો એમ દ્રષ્ટાભાવે રહે, એવું દ્રષ્ટાભાવ પણ જાગૃતિ રાખીને થઈ શકે છે. એવું દ્રષ્ટાભાવ પણ જો વિશેષતાથી થતું હોય તો આત્માનું લક્ષ કરતા થાય છે, અને એવું દ્રષ્ટાભાવ પણ જેને કાયમ વર્તે છે એ તો પોતે પોતાના આત્મામાં સ્થિર થયા છે. આપણે એક પછી એક બધા પગથિયા ચડવાના છે કે પહેલા તો એવી સમ્યક શ્રદ્ધા કરવી, સાચી શ્રદ્ધા કરવી કે આ જે કંઈ થઈ રહ્યું છે એ બધું મારાથી જુદું ભિન્ન છે, પૂર્વકર્મના ઉદયને કારણે છે, એ ક્ષણિક છે, પર્યાયમાં છે, એ મારું નથી, એનાથી જુદો હું ભગવાન આત્મા છું, અને મારું કાર્ય શું છે, હું કોણ છું, કેવો છું, હું કેવા ભાવે સહજ રીતે રહી શકું છું, એ ભાવને સમજી વિચારી આત્મસાત કરી અને એવો અનુભવ કરવાનો છે. શાસ્ત્રની વાતો અદ્ભુત હોય છે. એના પછી આપણે ભાવાર્થ લઈએ કે આ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાં સુધી ક્રોધાદી રૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદીમાં ભેદ જાણતો નથી, પોતાનો જે સ્વભાવ જ્ઞાન સ્વભાવ એને અને ક્રોધાદી રૂપ જે ભાવ એ બંનેને એ જુદા જાણતો નથી, ભેદ જાણતો નથી, ત્યાં સુધી એવી એ ક્રોધાદી રૂપ પરિણમવાની જે ક્રિયા છે એ કરનારો એ અજ્ઞાની એ કરતા અને કર્મની પ્રવૃત્તિ કરી રહ્યો છે. ક્રોધાદી એનું કાર્ય છે અને એનો એ કરતા થાય છે. ક્રોધાદી રૂપ પરિણમતો તે પોતે કરતા છે અને ક્રોધાદી તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કરતા કર્મની પ્રવૃત્તિ ચાલી આવે છે, કરતા કર્મની પ્રવૃત્તિથી એને બંધ પડે છે, કર્મના બંધ પડે છે, અને તે બંધના નિમિત્તથી એ કર્મના નિમિત્તને કારણે એ તે કર્મના બંધના નિમિત્તથી અજ્ઞાન છે. કર્મના કરતા કર્મની પ્રવૃત્તિથી બંધ થાય છે અને એ બંધના નિમિત્તથી અજ્ઞાન છે. એ બંધના નિમિત્તથી અજ્ઞાન છે એમાં નિમિત્ત કહેવામાં આવ્યું છે. એટલે કે એ કર્મનો બંધ પડ્યો છે અને એના ઉદય આવે છે એનું નિમિત્ત પામી અને એ અજ્ઞાનવશ પ્રવર્તે છે એટલે અજ્ઞાન છે. જો એનું કારણ નથી, એનું નિમિત્ત છે, નિમિત્ત કારણ તરીકે અજ્ઞાન લેવામાં આવ્યું કે એને મોહ થયો. કેમ મોહ થયો? મિથ્યાત્વ કેમ રહ્યું? પૂર્વના ઉદય કર્મના ઉદયને કારણે? ના, એમ નથી. મોહનીય કર્મને કારણે? ના, એમ નથી. એ તો નિમિત્ત કારણ છે. પણ અજ્ઞાન તો એને પોતાને પોતાના પ્રમાદને કારણે અજ્ઞાન વર્તે છે. એ પોતે પોતાના વર્તમાનને જોતો જ નથી કે હું જ્ઞાની છું, નાયક છું અને આ બીજું બધું જે છે તે ઉદય રૂપે થઈ રહ્યું છે એમ જોતો જ નથી, માટે એ અજ્ઞાન ભાવે રહ્યો છે. એટલે અહીંયા નિમિત્ત શબ્દ મૂક્યો છે. અને તે બધાના નિમિત્તથી અજ્ઞાન છે. એ પ્રમાણે અનાદિ પ્રવાહ, સંતાન પ્રવાહ છે, માટે તેમાં ઇતરેતર આશ્રય દોષ પણ આવતો નથી. એ અજ્ઞાન હોવાનું કારણ એનું પોતાનું છે. ક્રોધ આદિ રાગ આદિના ભાવે પરિણમન કરવાનું કારણ એ જીવનું પોતાનું છે, એ બીજાનું નથી. આ સંબંધી થોડી વધારે સ્પષ્ટતાઓ આપણે ફરીથી લઈએ. ગુરુદેવ જે પ્રવચન આપ્યા છે એમાંથી આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, એમાં પાના નંબર 17 ઉપર અહીંયા કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે જ્ઞાન ભવન વ્યાપાર રૂપ પ્રવર્તનથી જુદા. જ્ઞાન ભવન વ્યાપાર રૂપ પ્રવર્તન થવું જોઈતું હતું, એને જ્ઞાન ભાવે પરિણમવું જોઈતું હતું, પણ એનાથી જુદા શું છે? ક્રોધ માન માયા રૂપ જે પરિણમન છે તે. તો કહે છે કે એનાથી જુદા જે ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતા પ્રતિભાસે છે એવા આ ક્રોધાદિક તે કર્મ છે, તે કર્મ છે, અજ્ઞાનીનું તે કર્મ છે. નિર્મળ જ્ઞાનના પરિણમનથી જુદા વિરુદ્ધ લક્ષણવાળા જે પોતાથી હું કરું છું એવા અભિપ્રાયથી કરાય છે, એટલે હું કરું છું એવા અભિપ્રાયથી કરાય છે એનો અર્થ એ થયો કે ક્રિયમાણપણે કરવાના ભાવથી કરે છે ને, એટલે એ ક્રિયમાણપણે કરાય છે. જે કહ્યું છે ને ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થાય છે એનો અર્થ કે પોતાને એવું કરવું છે, કરવાવાળો એનો અભિપ્રાય છે, એટલે એ કરાય છે. શું? નિર્મળ જ્ઞાનના પરિણમનથી વિરુદ્ધ લક્ષણવાળા જે ક્રોધાદિક ભાવ છે જે પોતાથી એટલે જીવથી કરાય છે એમાં હું કરું છું એવો અભિપ્રાય વર્તે છે, એટલે એને એમ કહ્યું કે એવા એ અંતરંગમાં ક્રોધાદિક ભાવ એ ઉદ્ભવ પામે છે તે મારા કર્મ છે એમ અજ્ઞાની માને છે. અને આત્મા કરતા અને ક્રોધાદિક ભાવ, આત્મા છે તે કરતા અને ક્રોધાદિક ભાવ તે એનું કાર્ય, એટલે મારું કાર્ય, મારું કર્મ. આ પ્રમાણેની પ્રવૃત્તિ જે છે તે અનાદિથી ચાલી આવે છે અને એ આ પ્રમાણેની અનાદિકાળની અજ્ઞાનથી થયેલી આ આત્માની પ્રવૃત્તિને કરતા કર્મ પ્રવૃત્તિ કહેવામાં આવે છે અને એ જ સંસારનું કારણ છે. આત્મા પરનો અકર્તા છે, કેમ કે તે પરથી જુદો છે, ભિન્ન છે. બીજાને સુધારવા કે બગાડવા એ તો અજ્ઞાન ભાવે પણ આત્માનું કાર્ય નથી, કર્મ નથી. બીજાને એ સુધારી શકે કે બગાડી શકે એમ તમે અજ્ઞાન ભાવે કહેતા હોય ને તો એ ના પાડી ગુરુદેવે, તો કહે એ તો તું વાત જ ભૂલી જા, તું બીજાનું કંઈ કરી શકે વાત જ ભૂલી જા. અને આ સમજાવીના ચાલે એમ નથી, આ સમજે જ છૂટકો છે કે તું બીજાનું કંઈ પણ કરી શકે, બીજાનો કરતા થાય એ વાત તો ભૂલી જા. તું બીજાનો તો અકર્તા જ છે, પણ અહીંયા તો બીજી વાત કરી છે, અહીંયા તો એ વાત કરી છે કે એને જે ભાવ જે રહ્યા છે એ ભાવની કરતા કર્મ પ્રવૃત્તિ ચાલી રહી છે એ પણ ખરેખર એનું કાર્ય નથી, એ અજ્ઞાનવશે એવી પ્રવૃત્તિ છે. એ ક્રોધાદી ભાવનો કરતા થાય છે તો અજ્ઞાનને કારણે થાય છે, આત્માનું ખરેખર એ કંઈ કાર્ય નથી. આત્મા તો શુદ્ધ છે, એનું એ કાર્ય હોઈ શકે જ નહીં, પણ અજ્ઞાન ભાવને કારણે એવી કરતા કર્મની પ્રવૃત્તિ ચાલી રહી છે. સાચી પ્રવૃત્તિ તો શું છે? એ પોતે જ્ઞાન ભાવે પરિણામે એ સાચી વસ્તુ છે. આગળ પણ કહે છે કે એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કરતા કર્મ ભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્ત માત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે. કાફામાં જે વાત કરી એ વાતને સમજાવે છે ગુરુદેવ કે આત્મા અજ્ઞાન ભાવે ક્રોધાદિનો કરતા થાય છે, ત્યાં તે ક્રોધાદિ પરિણામને નિમિત્ત કરીને પોતાના ભાવથી જ પૂતગલ કર્મ બંધાય છે. એટલે પૂતગલ કર્મ બંધાય એમાં પેલા ક્રોધાદિ ભાવ છે એ નિમિત્ત કારણ છે, બાકી પૂતગલ તો પોતાના કારણે બંધાય છે. નિમિત્ત માત્ર કરીને એમ કહ્યું છે ને, એનો અર્થ એ છે કે નિમિત્તની ઉપસ્થિતિ છે, બસ એટલું જ. નિમિત્તની ઉપસ્થિતિ, નિમિત્ત હાજર છે એટલું જ, બાકી એ પૂતગળો તો બંધાવાના છે તે બંધાય જ છે. પૂતગળો કર્મરૂપે બંધાય એ તો બંધાવાના જ છે, પણ નિમિત્ત એ વખતે જે છે તે શું છે, તો કે આત્માના એ ક્રોધાદિ ભાવો. જીવને ક્રોધાદિ ભાવ થાય છે માટે ત્યાં કર્મ બંધાય છે, એકઠું થાય છે, ભેગું થાય છે એમ નથી. આ જરા વાત અઘરી પડશે પણ એમ જ બેસાડવાની છે. જીવને ક્રોધાદિ ભાવ થાય છે માટે પેલા કર્મ રજકણો બંધાઈને કર્મ એકઠું થાય છે એમ નથી. કર્મ કર્મના રજકણના સામર્થ્યથી બંધાય છે. કર્મ બંધાય છે તો એમાં કર્મણ રજકણો છે એની પોતાની શક્તિથી એ બંધાય છે. એ ભેગા થાય છે તો એ પોતાની શક્તિથી બંધાય છે, એમાં જીવ કંઈ કરતો નથી. માત્ર જીવના વિકારી ભાવ ક્રોધાદિ ભાવ એનું નિમિત્ત કારણ છે, બાકી પેલા પૂતગળ છે એક દ્રવ્ય જુદું છે, આ જીવ દ્રવ્ય જુદું છે. એટલે પૂતગળ કારણે રજકણો બંધાય છે, એ કર્મ તરીકે બંધાય છે, તો એને પોતાની શક્તિથી પોતાના સામર્થ્યથી બંધાય છે. રજકણમાં પરિણમવાનું પોતાનું સામર્થ્ય છે, પોતે પોતાના ભાવથી જ પરિણમતું એ પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે. એ વખતે જીવના સ્વીકારી ભાવો છે તે એને માટે નિમિત્ત કારણ છે. આવો સ્વતંત્રતાનો ઢંઢેરો, આવી સ્વતંત્રતા પૂતગળની અને જીવની બંનેની સ્વતંત્રતા, અને આ સ્વતંત્રતાની વાત દિગંબર સિવાય બીજે ક્યાંય નથી. પણ દિગંબરમાં પણ એને સમજનારા બહુ ઓછા જીવો છે, અભ્યાસ કરે તો થાય ને. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. છેલ્લી વાત છે એ, અને ભાવાર્થમાં જે બીજી વાત કરી છે એ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમું પદ દેવર તે જયતે પ્રણમું પદ દેવર તે જયતે